તારીખ 15/11/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 53 અને 54 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 33.
જ્ઞાની છે શુભરાગમાં આવે છે, શુભરાગ જ્ઞાનીને પણ આવે છે. તેની સાથે સાથે વેદ જ્ઞાનની ધારા વર્તે છે, તેથી પોતાનો નાયક આત્મા જુદો રહે છે. પોતે જુદો રહે છે એનું કારણ શું છે? કે વેદ જ્ઞાનની ધારા વર્તે છે. જે જ્ઞાન ધારા જુદી પડી ગઈ તે આત્મધારા છે, એટલે આત્મધારાથી પોતે શુભ રાગ આવે છે, પણ એનાથી જુદો રહી શકે. આમ તો નિશ્ચય થઈ ગયો કે આ વસ્તુ જુદી છે, પછી એ જ્ઞાન બદલાઈ જતું નથી. જેમ માણસ લગ્ન પ્રસંગે કોઈનો દાગીનો પહેરવા લઈ જાય, લક્ષણ વચન કરીને બીજા મારી બધા પહેરે છે ને, કરીને અરખાય પણ ખરો, જે ઊંચો સરસ લાગે, છતાં પણ એને આત્મબુદ્ધિ એમાં સ્વામિત્વ બુદ્ધિ થતી નથી. જાતિ મારી થઈ ગઈ ત્યારે એને રાજી થાય, રાજીનો પહેરવાથી બહુ સારો લાગે છે, તો પણ એને એ ચીજ જોઈને સ્વામિત્વ બુદ્ધિ એવું થતું નથી. પોતાની ચીજ હોય અને એટલી શોભાયમાં ન લાગતી હોય, પણ તમે જોઈને આ ચીજ મારી છે એમ અહીંયા સ્વપરનો ભેદ પડી ગયો છે, એટલે જે સ્વર તરીકે નિશ્ચિત થઈ ગયું છે એમાં પોતા પણ આને લીધે થતી નથી. જ્ઞાની શુભરાગમાં એવો તન્મય નથી થતો કે નાયક ને સમજી જાય. નાયક પણ એ જુદો રહીને શુભરાગ આવે છે. આ શુભરાગ આવે છે પણ હું તો જુદો જ છું એમ સ્પષ્ટ રહે છે. એમ સ્પષ્ટ રહે છે ભાન થયું કે હું જુદો છું, સ્વભાવ પરિણામ ચાલુ થઈ ગયું. વેદ જ્ઞાનની ધારા છે, આત્મધારા છે, તે વિભાવ તરફ નો ભાગ છે. જે શુભરાગ આવે છે તે વિભાવ તરફ નો ભાગ છે, અને મારા જ્ઞાયક નો ભાગ એટલે કે મારા સ્વઘર નો ભાગ તેનાથી જુદો છે. નથી જુદો મોટા મકાન માં સાથે રહેતા હોય, પણ પહેલેથી જ એવી વ્યવસ્થા બાપા રાખી કે બે છોકરા છે ને જુદા પડવું હોય તો એ વચ્ચે દિવાલ કરે, એ બે ઓટોમેટિક કાંઈ ફેરફાર કર્યા બધું જુદા રહી જશે. એટલે સારા સંબંધો એને વચ્ચે ભલે બાયણું રાખે, અને જે ઘર જુદું થયું એને વર્ષોથી ત્યાં એનો વપરાશ રાખવા, નિશ્ચય થઈ ગયો ભાઈ આ તમારું આ પછી ઘરમાં કઈ પડે ખડે થાય, ઘરમાં ખીલો મારે દાવડા પડે કઈ થાય, મારા પણ મટી ગયો. નિશ્ચય થઈ ગયો કે આ મારું એમ ભાગ જુદો થઈ ગયો, મારા સ્વઘરનો ભાગ તેનાથી જુદો છે, આ શુભરાજ વિભાગ નું ઘર છે તે મારાથી જુદીસિંહ નું ઘર નો દ્રષ્ટાંત, સ્વઘર અને વિભાગ નું ઘર એમ જ્ઞાની ને બરાબર જ્ઞાન છે, માટે રાખથી જુદો રહે છે, એકત્રો થતો નથી. રાગ જુદો છે, સંયોગ જુદા છે, અને તેથી આકુલ વ્યાકુલ પણ થતા નથી. જુદા પણ એવું પછી આકુલ વ્યાકુલતાનો સવાલ નથી રહેતો. પાડોશીને ત્યાં કોઈ ગુજરી જાય તો થોડાક આંસુ આવી જાય, પણ ઘરવાળાને લાગે એટલું લાગે, એને તો જે ઘા પડ્યો એ રૂજાય. આ બેસવા જાય રોતા તો ભેગું એને થોડું પણ રૂંગું આવી જાય. એક પાડોશી નો સ્નેહ છે એટલા પૂરતો. કેમ થાય છે કે એ પણ એટલો થોડો સ્નેહ છે માટે, એટલો જો રાગ ન હોય તો એટલું ન થાય. કેમકે તો રોજ બધાને જો સંભળાય છે ને દેખાય છે, રસ્તામાં નીકળે કોઈને લઈ જતા હોય સ્મશાન, લાગે છે પાછળ રોતા રોતા બધા આવતા હોય, લાગે છે રોતા. જેટલો સ્નેહ છે, જેટલો રાગ છે, એટલી અસર આવે. અસર કેમ આવી? એટલો સ્નેહ છે એની સાથે, નહીતર નો આવે. પાયાની વાત તો જુદાપણાથી છે. કૃપાળુદેવે લખ્યો 733 માં કે દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે, શુક્લ ધ્યાન નું કારણ છે. ગંભીરતા કેટલી એની? શુક્લ ધ્યાન નું કારણ થાય એટલે શુક્લ ધ્યાનમાં કેવળ જ્ઞાન પ્રગટે છે. શુક્લ ધ્યાન થી કેવળ જ્ઞાન આદિ અનંત પરમાનંદ આદિ સમુત્પન્ન થાય છે. એ દ્રવ્યાનુયોગ નો પાયાનો સિદ્ધાંત કયો? બે દ્રવ્યની ભિન્નતા. સ્વરૂપ જે ભિન્ન છે, સ્વદ્રવ્ય સ્વરૂપ છે, એ સ્વદ્રવ્ય જે ભિન્ન છે એ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત. જૈન દર્શન સિવાય કોઈ પણ અન્ય દર્શન આટલી ભિન્નતા સ્વીકારતું નથી. કેમ કે જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે. શરીરની રચના જુઓ, શરીરને કાંઈ થાય આત્મા ઉપર અસર થાય છે. શરીર નબળું પડે માણસનું મન નબળું પડે છે. બહુ સારી તંદુરસ્તી આખી જિંદગી રહી હોય, સશક્ત શરીર હોય, પણ જ્યાં ખબર પડે કે આ ભયંકર રોગ થયો, મન નબળું પડી જાય છે, આત્મા ઉપર અસર આવે. એ આખી જગતની રચના શરીરથી માંડીને બધા સંયોગોની એવી પરિસ્થિતિ છે કે અસત્યનો જ આગ્રહ કરાવે. અગ્નિએ પાણી ઊંધું કર્યું અને અમે નજરો નજર અનુભવ કર્યો તો કે તારી નજર ખોટી છે. એટલે બોલ, નજરે જોયેલું ખોટું હોય કે હોય, એક દ્રવ્યાનુયોગની ગંભીરતા છે. એ ભિન્નતામાં રહીને, પરથી ભિન્નતામાં ને વિભાવની ભિન્નતામાં રહેતા સ્વભાવની અભિન્નતા આવે છે. સ્વરૂપની અભિન્નતા ઉત્પન્ન થાય છે અને એ સ્વરૂપની અભિન્નતામાં ટકી રહેતા કેવળ જ્ઞાનાદી ઉત્પન્ન થાય છે, શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે, જેવી તેવી વાત નથી. એ સિદ્ધાંતમાં આટલી ગંભીરતા રહેલી છે. જેવી તેવી વાત નથી, થોડી વાત કાઢી નાખવા જેવી નથી. અને રેકોર્ડ એ છે કે જૈન દર્શન સિવાય બધા ધર્મ મતમાં જે મહાત્માઓ થયા, એના મોટા પુરુષો થયા, એની આ બુદ્ધિ નથી ચાલી. સર્વ ભિન્નતા છે, આ દ્રવ્યોની ભિન્નતા છે, એ બુદ્ધિ નથી ચાલી કોઈ. યોગિક દ્રષ્ટિ છૂટી નથી કોઈ, માટે મિથ્યાત કીધું છે બધું. જૈન દર્શન સિવાય બધાને મિથ્યાત્મા શું કરવા લઈ ગયા છે કે ત્યાં બુદ્ધિ નથી ચાલે. અને જ્યાં ભિન્ન ન પડે ત્યાં કોઈ કામ આગળ ચાલવાનું છે નહીં. આખી અધ્યાત્મ બધું લીધું, શું કહે છે, રાગ થી જુદો રહે છે, એકત્વ થતો નથી, એકત્વ થતો નથી, ને આખલા કોઈ પણ થતો નથી. કોઈ વાર દેખાય ઉપર થી આકુલતા, પણ અંદર થી આકુલ વ્યાકુળ ન થાય. તેને બીજા કરતા ઉત્સાહ ઘણો દેખાય, સ્વભાવમાં ભક્તિ કરે, ને ભક્તિ કરે ત્યારે બીજા કરતા ઉત્સાહ ઘણો દેખાય. શુભરાગમાં નાચે ઇન્દ્ર જેવા ઇન્દ્ર, પગે ઘૂઘરા બાંધીને નાચે, ને તે પણ બાળ તીર્થંકર આગળ. કેવળ જ્ઞાની તીર્થંકર ની સામે નહીં, ત્યાં તો નાચવાના જ છે. સમોસરણમાં જઈને તો નાચે જ છે પાછા, પણ આ તો એ જન્મે ત્યારે એ બાળક અવસ્થા હોય શરીરની, ત્યારે પણ એની જ્ઞાન દશાની એને પ્રતીત છે. તીર્થંકર દેવ ની જ્ઞાન દશાની પ્રતીત છે. એ બાળકમાં એ 13મા ગુણસ્થાન ના દર્શન કરે છે એ વખતે ભાવીને. એ તો નય જ્ઞાન છે ને, એકાવતારી છે, જ્ઞાની જ્ઞાની પુરુષ છે. ધર્મેન્દ્ર પણ જ્ઞાની છે, નાચે છે. બીજા કરતા ઉત્સાહ ઘણો દેખાય, એટલો બધો શુભરાગ નો ઉભરો દેખાય, પણ અંતરમાં જુદો જ રહે છે. લીધું છે સુગાની, એ પણ દુઃખભાવ પાસે છે, એ પણ અતિશય ભક્તિનો શુભરાગ પણ દુઃખભાવ પાસે છે, એમાં પણ દુઃખ માલુમ પડે છે. એ પ્રશ્ન થાય ને તમારે, રાગ નું દુઃખ કેવી રીતે લાગે છે? દુઃખ નું સ્વરૂપ આકુલતા છે, બીજું કોઈ દુઃખ નું સ્વરૂપ છે? તેમાં એવો એકત્વ અને તન્મય થતો નથી કે પોતાને ભૂલી જાય. જુદો રહે છે છતાં હું જુદો હું જુદો એમ ઘડીએ ઘડીએ વિકલ્પ નથી કરતો. વિકલ્પ કરીને જુદો રહીએ એમ નહીં, સહજ જુદો રહીએ છે, સ્વાભાવિકપણે જુદો રહીએ છે. નિશ્ચય થઈ ગયો જુદાપણાનો, પછી એમાં પોતાપણું થતું નથી. હા, થઈ જાય છે. જ્ઞાન કા વૈભવ હૈ ભાવિકો દેખ લેતા હૈ ઓર ભાવિકો વર્તમાન મત દેખ લેતા હૈ. હમારે યહાં રાજા કા રાજપુત્ર કા જન્મ હોતા હૈ, વો તો એક દિન કા લડકા હૈ, બાળક હૈ, ઉસકો તો કોઈ ભાન નહીં હૈ કે મેં રાજા હું કે મેં કોણ હું. ઘડીક મરડે છે, ઘડીક માસે છે, પણ પહેલો પહેલો પુત્ર જન્મે પાછું એક ઉંમર, ત્યારે એને રાજગાદી એને બેસાડવાના છે. એ કાલ મરી જશે એ કલ્પના કરે છે કોઈ? એના મા બાપે કલ્પના કરે છે કે ક્યારે મરી જશે? આ રાજગાદી એ બેસશે, આ આપણો રાજા છે, આ જન્મ રાજા જન્મ. શું કે શંકા નથી કરતા કે રાજગાદી બેઠા પેલા મરી જશે? તો એવી શંકા નથી કરતા, કરે છે? ઉત્સવ કેવી રીતે મનાવે? એની મરવાની શંકા થાય તો ઉત્સવ કેવી રીતે મનાવે?
પહેલા દિવસે એને ટ્રીટમેન્ટ, રાજા રાજવી તરીકેની ટ્રીટમેન્ટ પહેલા દિવસે શરૂ થઈ ગઈ તો
નિશ્ચય થઈ ગયો. બે વાતનો નિશ્ચય થઈ ગયો, પરિણામ છે જે એમ જ કામ કરે. એને તો અભિપ્રાય, નિશ્ચય અને પુરુષાર્થ બધું સાથે છે. ધારા જુદી વર્તે છે એનો અર્થ કે જુદી ધારાનો પુરુષાર્થ પણ સાથે વર્તે છે. એમને મફતમાં ધારા નથી વર્તતી, પુરુષાર્થ છે એમ છે. ત્રેપનમો પ્રશ્ન છે, જ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું છે, અંતરંગ સ્વરૂપ બતાવ્યું છે, જ્ઞાનીની અંતરદશાનું દર્શન કરાવ્યું છે. મોક્ષુ જીવને ઓળખવાનું એમાં પ્રયોજન છે. એની વર્તમાન દશામાં એ પરિસ્થિતિ નથી, એને શું પ્રયોજન એ વાત જાણવાનું, ઓળખવાનું પ્રયોજન છે. ચોપનમો પ્રશ્ન, નાયકના જે સંસ્કાર પડે છે તે એકવાર જરૂર જવાબ દેશે. આ સંસ્કાર ની વાત ખોલી છે અહીંયા, એ કોઈ શુભ ચોકડીએ, શુભ વેળાએ જો સ્વભાવના સ્વરૂપના નાયકના સંસ્કાર પડી જાય તો એને જ્ઞાન દશામાં તો લઈ જશે અથવા નિર્વાણ પદ સુધી એ જરૂર જશે. સંસ્કાર નું કારણ રૂચિ, એટલે રૂચિકર, રૂચિકર એમ કે સ્વરૂપ ની રૂચિ કર, એ શું કે છે? સમાધાન, ગુરુદેવે દેશના આપી અને જ્ઞાયક ના જે સંસ્કાર પડ્યા તે અંદર થી છૂટતા નથી. આમાં ગુરુદેવને જોડ્યા, કેમ કે સંસ્કાર પડે ત્યારે જ્ઞાની નું નિમિત્ત હોય તો જ સંસ્કાર પડે. કોઈને સંસ્કાર પડે સજીવન મૂર્તિના પ્રત્યક્ષ યોગ વિના કોઈને સંસ્કાર પડે એવું બનતું નથી. એટલે જ્ઞાની ની વિદ્યમાનતાનું મહત્વ ઘણું છે. પ્રથમ ચરણ ત્યાંથી શરૂ થાય છે, પહેલું પગલું. જો વિદ્યમાનતા ન હોત તો કોઈ જ્ઞાની ન થાત. અત્યારે જ્ઞાની થવાના સ્કોપ ઓછા, એનું કારણ કે જ્ઞાનીઓની વિદ્યમાનતા ઘટી. જ્ઞાની થાય અબજોમાં, કરોડોમાં નહીં, અબજોમાં કોઈ જ્ઞાની થાય એવી સ્થિતિ છે. એટલે બીજા જ્ઞાનીઓ થવાનો સ્કોપ ઓછો થઈ ગયો, અવકાશ ઓછો થઈ ગયો. કાળમાં ઘણા જ્ઞાની હતા, એનું કારણ એ છે કે જ્ઞાનીઓ બીજા જ્ઞાનીઓ ઘણા વિદ્યમાન હતા, તો ઘણા જ્ઞાની થતા હતા. એટલે સંસ્કાર દેશના નિમિત્તે પડે છે, ને દેશના જ્ઞાની પુરુષની વાણીને જ કહેવાય છે. અજ્ઞાનીની તેવી જ વાણી હોય તો પણ એને દેશના લાગુ પડતી નથી. એ તો વર્તમાન પરિસ્થિતિની વાત લખી એમણે, કે ગુરુદેવે દેશને આપી અને નાયકના જે સંસ્કાર પડ્યા, કોઈ પણ જીવને જેને પડ્યા હોય એને, તે અંદરથી છૂટતા નથી. એ તો ગુરુદેવ બોલેલા. અત્યારે પામે છે ઓછા, સંસ્કાર લઈને ઘણા જવાના છે એમ કહેતા હતા. સંસ્કાર લઈને ઘણા જશે, એ સંસ્કાર જવાબ દેશે એ જીવને ભવિષ્યમાં. એ સંસ્કાર જવાબ એ કે મૂડી થઈ ગઈ, શું થઈ ગયું, કેપિટલ થઈ ગયા. એની જેમ માણસને પૈસા મૂડી હોય તો જવાબ દે, એમને કામ આવે. તો પછી મૂડી તો આગળ પાછળ રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ, આ મૂડીની વાત છે. ઓલું તો પ્રતિબંધ છે, ઓલું તો પ્રતિબંધ છે, આ મૂડીની વાત છે. તે અંદરથી છૂટતા નથી. શું છે, બીજી કેપિટલ વપરાઈ જાય છે. આ કેપિટલ જીવે છે કાયમ માટે, અને વપરાય ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમાંથી. તો ફરી પછી પાછા આવવાનો સવાલ રહેતો નથી. આ કેપિટલ અનંત સંપત્તિને વધારનારી છે. અનંત સંપત્તિ વધી પછી તો અક્ષય થઈ ગઈ વાત, પછી તો અક્ષય સંપત્તિ થઈ ગઈ. તે અંદરથી છૂટતા નથી, કદી છૂટતા નથી. શું, કોઈ કારણથી પણ છૂટતા નથી. શું, ગમે ત્યાં જાય સંસ્કાર સાથે. પોતાની ભાવના હોય અને તે તરફની પોતાની પરિણતિ જાતી હોય, એટલે તેને ઈચ્છતો હોય, તો તે પ્રગટ થયા વગર રહે નહીં. ભાવના કયો, કે રુચિ કયો, રુચિ સહિતની ભાવના તે જ યથાર્થ ભાવના છે. આમ તો રુચિની સાથે પુરુષાર્થને જોડાય છે, પણ પુરુષાર્થનું ઇષ્ટ જ રુચિ છે, રુચિ અનુયાયી. એટલે ભાવના એ ઈચ્છા નથી. ભાવનાને ઈચ્છામાં શું ફેર, કે ઈચ્છા હોય એ વિકલ્પરૂપ છે, ને હારે પુરુષાર્થ નથી, પુરુષાર્થ ખૂટો છે. ભાવનામાં પુરુષાર્થ હારે જોડાય, એટલો ફેર છે. હા, એટલે રુચિ એના પહેલાં આવી ગઈ, રુચિ તો આવી ગઈ. પોતાની ભાવના હોય અને તે તરફ પોતાની પરિણતિ જાતી હોય, શું, તેને પ્રગટ થયા વગર રહે નહીં, કેમ કે એની ચાહના છે. પોતે જ છે, કોઈ બીજો નથી. જે કાંઈ છે એ પોતે જ છે, કાંઈ બીજો નથી. પરદ્રવ્યની ઈચ્છા હોય તો તે પોતાના હાથની વાત નથી, મળે ન મળે, પ્રાપ્ત થાય ન થાય. પણ આ તો સ્વદ્રવ પોતે છે, આ તો સ્વદ્રવ પોતે જ છે. વદ્ર પોતે છે એમ કઈ ને એમ કે છે કે તારું કાર્ય સ્વાધીન છે, પરાધીન નથી, કે કદાચ ન થાય મારા કંટ્રોલમાં નથી, શું કરું હું એમ થાય, અહીંયા એમ નથી, આ તો શક્તિ પણ છે, કરી પણ શકે છો તારી તૈયારી. પોતાની તૈયારી ન હોય ત્યારે મારી તૈયારી નથી એમ સ્વીકારવું જોઈએ, પણ બીજું બાનું કાઢવું શું કરીએ? આવું આવા સંયોગો છે, આવી પ્રતિકૂળતા છે, માટે મારો પુરુષાર્થ ચાલતો નથી, ખોટી વાત છે. પ્રતિકૂળતામાં વધારે પુરુષાર્થ ચાલે એવો જીવનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ કેવો છે? પ્રતિકૂળતામાં વધારે પુરુષાર્થ ચાલે એવો જીવનો સ્વભાવ છે. માટે પ્રતિકૂળતા છે માટે મારો પુરુષાર્થ નથી ચાલતો, વાત વિપરીત છે, તદ્દન ખોટી ને વિપરીત છે. સ્વીકારવો નહીં. અને એ નિશ્ચય હશે તો એ કોન્સેપ્ટ એના પુરુષાર્થ ને ઉપડવાની નહીં. જીવને જેટલો લગવાડ એટલો આકરાપણો લાગે, અને જેટલો લગવાડ એટલો એ બે પદાર્થ ના ભિન્નત્વ ના અસ્વીકાર માં જાય છે. ભિન્નત્વ છે એને સ્વીકારતો નથી, કઈ થતું નથી, તારે કઈ લેવા દેવા નથી. પ્રતિકૂળતામાં પુરુષાર્થ ઉપડે એ આત્માનો સ્વભાવ છે. અને કાયમ પ્રતિકૂળતા રહે તો કઈ વાંધો નથી, શ્રેણિક મહારાજા પહેલી નારકીમાં છે, આયુષ્પ્રિય પ્રતિકૂળતા રહેશે કે નહીં? ત્યાં અપરાધ મોટો થઈ ગયો, મુનિરાજ ને સાધના થઈ ગઈ, વિરાધના થઈ ગઈ, એ ટાકો કઈ બદલાય નહી, નિકાચિત બંધ થઈ ગયો. આયુષ પર્યંત પ્રતિકૂળતા, પણ ત્યાં તીર્થંકર નામ કરવા માંડે, ત્યાં નારકેમાં છે એટલે આરાધના નથી કરી શકતા એવું નથી, બરાબર? આરાધના ત્યાં ચાલે છે. બાહિર નારક કરતો દુઃખ ભોગે, અંતર સુખ ઘટા ઘટે. ચિન મૂર્તિ દ્રગ ધારી કે, દ્રગ ધારી એટલે દ્રષ્ટિ ધારણ કરનાર, દ્રગ એટલે દ્રષ્ટિ, તેને સમ્યક દ્રષ્ટિ ધારણ કરી છે. ચિન મૂર્તિ દ્રગ ધારી કે મોહે રીતિ લગી હે કટાપટી, અને રીતે જ કોઈ અટપટી લાગે છે. પ્રતિકૂળતામાં વધારે ફાયદો કરે, સમજીએ લે. અમને નિવૃત્તિમાં નિર્જરાથી હોત તેના પ્રવૃત્તિમાં રહીને અમે વિશેષ નિર્જરા કરી છે, કેમ કે પ્રતિકૂળતા હતી. એમ ક્યારેક વિકલ્પ આવી જતા હતા પ્રવૃત્તિ છોડવાના, અને બળવાનપણે અમારા પરિણામથી ને પ્રવૃત્તિથી છૂટતા નથી, અમારી નિર્બળતા છે એમ પણ કહેતા હતા. એનો અર્થ એમ નતો કે એ વખતે પુરુષાર્થ નતો ચાલતો, પુરુષાર્થ બરાબર ચાલતો હતો અને વિશેષ નિર્જરા કરીને એક અવતારી પણ પ્રાપ્ત કર્યો છે. જ્ઞાન દશા 10.5 વર્ષ થી વધારે નથી રહી, 24મે વર્ષે સંકેત થયો, 33 વર્ષ ને 5.5 મહિને આયુષ પૂરું થયું, 10 વર્ષ ને 5.5 મહિને જ્ઞાન દશા રહી છે. ભૂકા બોલાવી નહીં ખાલી, કેટલાય ભવો ના ભૂકા બોલાવી નહીં ખાલી, એટલો પૂછો. લોકો તો એમ જુઓ ને, આ તો વેપાર કરતા હતા, તો કે હા એ વેપાર કરતા કરતા કીધું લે, ચાલુ તે પોતાની હાથની વાત નથી, પણ આ તો સ્વદ્રવ પોતે છે, પોતે જ સ્વદ્રવને ઈચ્છતો હોય તો પ્રગટ થયા વગર રહે જ નહીં. એક શુભભાવ આવે તેના એવા પુણ્ય બંધાય છે કે તેનાથી જે પર છે બહાર છે એવા દેવશાસ્ત્ર ગુરુ પણ મળી આવે છે. તો પછી અંતરની સાચી ભાવના હોય તો જ્ઞાયક દેવ કેમ મળી ના આવે? અહીંયા પોતાને શુભભાવ થાય તો એને દેવગુરુ શાસ્ત્ર મળે. દેવગુરુ શાસ્ત્ર મોટા પુરુષ છે, તો પણ કુદરત બંધાયેલી છે એને લઈ આવે છે. ચાલો તમારે અહીંયા આવવું પડશે, એક જીવ એવો છે તમારે આવવું પડશે, એક જીવ માટે આવે. એવી કુદરત બંધાયેલી છે તો પોતાના સ્વરૂપની ભાવના થાય ને, અને પોતાનું સ્વરૂપ ન પ્રગટે કેમ બને? આટલું તો પરદ્રવ ભિન્ન હોવા છતાં પણ નિમિત્ત નિમિત્ત એક સંબંધે અનુબંધ છે, આવો પુણ્યનો અનુબંધ છે એવો, કે એને અનુસરીને દેવગુરુ શાસ્ત્રનો એને સંયોગ થાય, જ્ઞાનીની ઈચ્છામાં જ્ઞાની મળે અને એને ભાવના બરાબર થવી. સાચી ભાવના ફેલ્યા વગર રહેતી જ નથી, સાચી ભાવના તો ફેલ્યા વગર રહેતી જ નથી. લૌકિક ઈચ્છા હોય તે જુદી જ વાત છે, તે પાપની વાત છે. બાહ્ય પદાર્થની ઈચ્છા થાય એ તો પાપ ભાવ છે, કોઈ પણ બાહ્ય પદાર્થની ઈચ્છા થાય એ પાપ ભાવ છે. એક મુનિરાજમાં આપવા છે, આ તો જનરલ વાત ચાલે, સામાન્ય વિશેષપણે મુનિરાજને પોતાના ગુરુની સત્સંગની ઈચ્છા થાય પુણ્યભાવ છે, આહારની ઈચ્છા થાય પુણ્યભાવ છે, એને પાપ ભાવ નથી. બાકી બાહ્ય પદાર્થની ઈચ્છા બધો પાપ ભાવમાં જાય છે. લૌકિક ઈચ્છા હોય તે જુદી જ વાત છે, તે પાપની વાત છે. તે પ્રમાણે બહારમાં ન પણ મળે, કેમ મળી ના આવે? મળે જ મળે એમ કે છે. દેવગુરુ શાસ્ત્ર આવા બંધાયેલા છે તો આત્મા તો અંદર નો છે, તો એને તો આવવું જ પડે એમ કે છે. એના કરતા તો બીજી રીતે થોડો દ્રષ્ટિપાત કરવા જેવો છે. કારણ પરમાત્મા કહીને એમ કહ્યું ત્યાં કે તને શુદ્ધતાનું જે કારણ છે એ સદાય ઊભું છે, એમ આપણે એમ કહીએ ગુરુ છે એ તો કરુણાવંત છે, અને ભગવાન તો પરમ ગુરુ છે તીર્થંકર દેવ તો પરમ, એનું તો અનંત કરુણા છે જગત ઉપર, જગત પ્રત્યે એમની અનંત કરુણા છે, એટલે તો તીર્થંકર પદે બિરાજમાન છે. તો કે તારો જે પરમાત્મા છે એ પણ અનંત કરુણામંત છે, તને શુદ્ધતાનું કાર્ય પ્રગટે એ માટેના કારણ પણ એ સદાય ઉભો છે, અને ઉભો રહીને તારું બાણું ખખડાવે છે. તો તું કમાડ ખોલ, તને દર્શન થશે. આ જીવ એને નિગ્લેક્ટ કરે છે, શું કરે છે, સરાસર નિગ્લેક્ટ કરે છે 100%, અને એક બે વાર નિગ્લેક્ટ નથી કરતો, અનંત કાળ થી નિગ્લેક્ટ કરે છે. તો પણ એ કારણ પરમાત્મા ઘડાય રેસાતો નથી, એક વાર ન્યાય ના આવ્યો નથી જતો, ખખડાવ્યા જ કરે છે સતત, અલારામ વગેરે, દરવાજો ખોલતો દરવાજો ખોલતો દરવાજો ખોલતો, અને દર્શન થઈ જશે. વાત શું બાકી રહી છે કે તારે પોતે તૈયારી કરવાની વાત બાકી છે, તું ભાવનામાં આવ્યો નથી એમ કે, જો તું ભાવનામાં આવ્યો તો ઓલો તો તૈયાર ઉભો છે, નાયક દેવ કેમ ન મળે, એ તો તૈયાર જ છે. એની અનંત કરુણા એવી છે કે ખસે એમ નથી, તે લાત પણ મારી છે, અને નિગ્લેક્ટ કર્યો છે ને તે લાત પણ મારી છે, એ ખસે એમ નથી, કેમ કે વિતરાગી છે, એને કઈ અસર થતી નથી. રાગી હોય એને અસર થાય, વિતરાગી ને શું થાય, એને કઈ થતું નથી, એનો સ્વભાવ કરુણા કરવાનો છે. કારણ પરમાત્મા પણ રહીને કરુણા કરવાનો એનો સ્વભાવ છે. તું ગમે એમ કરી એ કઈ એનો સ્વભાવ નહીં છોડે. હા,
છતાં
સ્વભાવ કરડવાનો છે, જ્ઞાની નો સ્વભાવ એને
બચાવવાનો,
પોતાનો સ્વભાવ ના છોડે. તે પ્રમાણે બહાર ન પણ મળે પરગ્રહ સ્વભાવમાં પણ પોતાનો અધિકાર તો નથી જ, પરગ્રહ ઉપર તો પોતાનો અધિકાર નથી જ, પણ સ્વભાવમાં પણ પોતાનો અધિકાર નથી જ, તો પણ બહારમાં તેનું ફળ આવે જ છે, એ કુદરતી વ્યવસ્થા છે. શુભ અને અશુભ બંનેમાં એનું ફળ આવ્યા વગર રહે નહીં. તો નાયકની સાચી ભાવના ફળ્યા વગર કેમ રહે, ફળે છે. આના ઉપર તો એમણે વચનામૃતમાં 21માં બોલ આપ્યો છે કે સાચી ભાવના ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એક પરમાણુ પણ શૂન્ય થતું નથી જગતમાં, તો 14 બ્રહ્માંડ ક્યાંથી શૂન્ય થવાનું હતું, એ તો અનંત પરમાણુ નો મહાસ્કંધ છે, એ તો અશક્ય છે. ભાવના ન ફળે એ અશક્ય છે, અને ખાતરી માટે અનંતા તીર્થંકરો એ કહેલી આ વાત છે. એમ કહ્યું શું કીધું છેલ્લે 21માં વચનામૃતમાં કે અનંતા તીર્થંકરો એ આ વાત કહી છે. ખાલી અમે સિમંદર ભગવાન પાસે સાંભળીને એમને યાદ છે એમ નથી કહેતા કે આ સિમંદર સ્વામી આ વાત કહી, અનંતા તીર્થંકરો એ આ વાત કહી છે. કેટલું અંદર થી ભાવનાનું બળ છે, પોતાના અનુભવથી એ વાત કરે છે. તમારી ભાવના ફળે. કયાનો અર્થ કે આ વસ્તુનું સ્વરૂપ છે? મારી ભાવના ફળે એનો અર્થ કે આ વસ્તુનું સ્વરૂપ છે. એમ કહેતા કે ભાઈ અત્યારે તમને ગુરુદેવ પાસેથી મળે છે એટલું અમને તે દી નહોતું મળતું તો ભાઈમાં
કહેતા.
હા, કેમ કે નિવાસીમાં એમને સમ્યક દર્શન થયું અને ગુરુદેવ સોનગઢમાં નિવાસ કર્યો, એકાણુંમાં પરિવર્તન કર્યું. એકાણુંમાં પણ છ મહિના પછી ચૈત્ર સુદ પૂન ચૈત્ર 70 છે. અમને ફાગણ મહિનામાં છે, નિવાસીના ફાગણ મહિનામાં પાકા 2.5 વર્ષ પછી સતત સંયોગ, જે ગુરુદેવનો સમાગમ સતત રહ્યો હોય તો સોનગઢ આવ્યા પછી. સોનગઢ આવ્યા પછી પોતે કેટલા કાયમે આવ્યા છે એ બીજી વાત છે. 2.5 વર્ષ તો પાટા ગણો તરત આવ્યા હોય તો. એ પહેલાં તો છૂટક છૂટક જ સત સમાગમ મળતો હતો. બધે કાંઈ જઈ ન શકે, ગુરુદેવ વિહાર કરે ત્યાં બધે ન જશે. અને અત્યારે એમ કે ગુરુદેવનું સ્પષ્ટીકરણ પણ વધારે આવે છે. ત્યારે સ્થાનકવાસીમાં હતા એટલે કથાનું યોગ લઈએ, અંજન ચોરની કથા લઈને એમાંથી તત્વ કાઢે, વિટાળી વિટાળીને બોલતા હતા. એટલે તત્વ પણ એટલું ચોખ્ખું નહોતું આવતું, તોય પામી ગયા પોતે. શેના બોલે પામ્યા? ભાવનાના બોલે. સ્પષ્ટીકરણ વધારે મળે માટે જીવ પામી જાય છે એવું કઈ નથી. સરળતા નો લાભ ઉઠાવવો જોઈએ ને, તો સરળતા કામ નહી. નો એનો લાભ ઉઠાવો તો એ સરળતા શું કામ નહી. સરળ ને સુગમ ભલે થાય ગમે એટલું તત્વ, પોતાનો લાભ ઉઠાવે તો કામ. સ્પષ્ટતાનો એક વિચાર છે કે સમજાય તને સ્પષ્ટતા કેવી, સ્વરૂપ સમજાય તને સ્પષ્ટતા કેવી, કે સ્વરૂપ ગ્રહણ થાય તને સ્પષ્ટતા કેવી. સ્પષ્ટતા કેને કેવી? અંદર માં પોતાનું સ્વરૂપ સ્પષ્ટપણે ભાસે અને પોતાપણે ગ્રહણ થાય, અનુભવન ઉત્પન્ન થાય, તો એ જ્ઞાનની સ્પષ્ટતા સાચી અને સમ્યક. સ્વરૂપ ગ્રહણ થાય તે જ્ઞાનની સમ્યક સ્પષ્ટતા છે. નૈમિત્તિક ભાવ થાય તો નિમિત્ત ગણાય, નહી તો તીર્થંકરની ધ્વનિમાં એક સાથે ચારે પડખાથી અક્રમે વસ્તુનું સ્વરૂપ આમ ઉછાવીને સામે મૂકે છે. ભોગજીવની વાત મૂકી દો, આપણે સ્પષ્ટતા તો કોઈની આવે જ નહીં. જે સ્વરૂપને અન્ય વાણી ન કહી શકે એને વિવિધ વાણી ન કહી શકે એને અન્ય વાણી શું કહે? એટલે અન્ય વાણી તો એનાથી હીણી છે જ, સદમસ્તની વાણી તો એનાથી એમ એને તો ક્રમે જ કહેવું પડે. આત્મા કહે ત્યારે વિધિ ન કહી શકે ને વિધિ કહે ત્યારે આત્મા ન કહી શકે, એમ વિધિની પર્યાય રહી જ છે. વિધિની પર્યાય રહીત આત્મા છે. એમ તત્વ મોંઘું પડે થાય છે તો પણ જ્ઞાન માત્ર કહીને ઉપયોગ શુદ્ધાત્મા કહીને કહી દીધું. એવી કોઈ વાત દિવ્ય ધ્વનિમાં આવેલી હોવી જોઈએ. એટલે એ સમજાય ગ્રહણ કરે તેને જે સૂક્ષ્મ સ્વરૂપ એ ગ્રહણ થાય એ સ્પષ્ટતા વગર કેમ ગ્રહણ થાય? એટલે ભાવભાષણમાં એ શબ્દ લીધો છે. ભાવભાષણમાં કૃપાળુદેવે વ્યાખ્યા કરી ને બીજા સંકેત ની પરમાર્થ ને સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, તેને અમે બીજું સંકેત સ્પષ્ટ શબ્દ વાપર્યો છે. કેમ કે ત્યાં પ્રત્યક્ષ અંશ ઉત્પન્ન થયો, વેદન અંશ છે, પ્રત્યક્ષ અંશ એને નિશ્ચય કર્યો અને વિશ્વાસ આવ્યો માટે. ઓલું જે વિચારમાં સ્પષ્ટ લાગે સ્પષ્ટ લાગે બહુ સ્પષ્ટ ઘણું સ્પષ્ટ કરે છે. દાખલા દલીલ બીજું ત્રીજું ચારે પડે પડે સ્પષ્ટ 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 કર્યા કરે છો. તને અસર કેટલી થઈ કે ફિલિંગ કેટલું થયું તને? તો સાથે નિમિત નૈમિતિક સંબંધ છે, નહીતર પરલક્ષી ઉઘાડમાં તને સ્પષ્ટતા સમજાણી એ તને કામમાં નહીં આવે. નિમિત નૈમિતિક સંબંધ શરૂ થાય છે ફિલિંગમાં આવે ત્યારથી. જેમ કે આપણે વેદનાનો વિષય ઘણી વાર ચર્ચીએ છીએ અને અનેક પડકારથી સ્પષ્ટ થાય છે. ફિલિંગમાં ન આવે તો, વેદનામાં ન આવે તો, આ તો પહેલો એકડો છે. મુમુક્ષુની ભૂમિકાનો પહેલો એકડો છે. યાદ ન આવે તો કોઈ પરિણામનું ઠેકાણું